पञ्चानमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणञ्च सव्येतिम् परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभो मङ्गलं स्थूलिभद्राध्या जैनधर्मोऽस्तु मङ्गलम् ॐकारबिन्दुसंयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः
अनंतज्ञानी तारक तीर्थंकर परमात्माए दीक्षा लई साधना करी केवल ज्ञान ने केवल दर्शन नी प्राप्ति करी अने बधाज कर्म खपावी अंते मोक्ष सुख नी प्राप्ति करी मोक्ष मार्ग केवल ज्ञान प्राप्त थया पछी आखा जगत ने बताड्यो के जाने कोई माता होए माता छे घणा कष्टो करी अने जमवानु बनावे घणा ज कष्टो करे मार्केट मां शाक लेवा जाए सामान वस्तुओ लेवा जाए बधी चीजो भेगी करे किचन मां आटलो टाइम काम करे अने एना पछी आटलो पुरुषार्थ कर्या पछी ए रसोई तैयार थाय અને રસોઈ તૈયાર થાય એટલે પહેલા પોતે ખાય કે છોકરાને ખવડાવે હે મહેનત તો પોતે કરી છે પોતે મહેનત કરે પણ એનું જે ફળ પ્રાપ્ત થાય એ ખુશી ખુશી છોકરાને આપે છે એવી રીતે અહીંયા પરમાત્મા આટલા બધા કષ્ટો સહન કરીને પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે એટલે શાસનની સ્થાપના જ્યારે કરે ત્યારે જાણે લોકોને કહેતા હોય કે મેં આટલા કષ્ટ સહન કરીને શાસનની સ્થાપના કરી હવે તમને મોક્ષમાં જવા માટે આટલા કષ્ટ સહન કરવાની જરૂર નથી મેં રસ્તો શોધી લીધો છે તમે ખાલી મારી પાછળ પાછળ આવી જાઓ અંધારો હોય અંદર એક દીવો હોય પણ એ દીવો તમને પ્રગટ કરવો હોય તો અંધારાની અંદર માચિસ શોધવા માટે તમે ભટકી જાઓ પણ ઘણા કષ્ટો પછી કેટલું અથડાયા પછી તમને માચિસ મળે એનાથી તમે એક દીવો જો પ્રગટાવો તો પછી એમાંથી હજારો દીવા પ્રગટી શકે છે પરમાત્માએ કેવળ જ્ઞાનરૂપ એક દીવો પ્રગટાવ્યો અને એમાંથી આખા જગતને બોધ આપ્યો કે તમે પોતપોતાનો દીવો લઈ આવો મને અડાડો એટલે તમે તમારો દીવો પોતાની મેળે પ્રગટ થઈ જશે તમે ખાલી મારી તરફ આવો આપણે શું કરીએ છીએ જગતમાં ત્રણ પ્રકારના જીવો હોય પાણીનું નળ ચાલુ છે નીચે જો પાણીનો સંગ્રહ કરવો હોય પાણી મેળવવું હોય પાણી ભરીને રાખવું હોય તો પહેલી કન્ડિશન છે બાલ્ટીને નળ પાસે લાવવું પડશે એના પછી નળની નીચે રાખવી પડશે અને એ પણ સીધી રાખવી પડશે ત્રણ કન્ડિશન ભગવાનની વાણીની ધારા વરસાદ સતત ચાલી રહી છે, તમને એમાંથી પાણી ભરવું છે, એ વાણીને ઝીલવી છે. પહેલી કન્ડિશન છે, ભગવાન પાસે આવવું પડશે. જ્યાં વરસાદ થતો હોય ત્યાંથી જ પાણી ભરી શકાય. અહીંયા ભગવાનની વાણીનો વરસાદ થઈ રહ્યો હોય, ભગવાનની વાણી અહીંયા ચાલી રહી હોય, 8 દિવસ માટે પ્રવચન માળાઓ ગોઠવાની હોય, ભગવાનની વાતો સાંભળવાનો મોકો મળતો હોય અને તમે ઘરે બેઠા રહો, તો ભરાય કે ન ભરાય? કોઈ હિસાબે ન ભરાય. આ પહેલી વાત. બીજી કક્ષાના જીવો છે, બાલટી પડી છે, વરસાદનો પાણી ભરવો છે, બાલટી વરસાદવાળી જગ્યામાં લાવી, પણ એ બાલટીને ઊંધી રાખી દીધી. ગમે એટલો પુરુષાર્થ કરો, ગમે એટલી મહેનત કરો, ગમે એટલી વાર એ બાલટીને વરસાદની અંદર મૂકો, પણ એ ક્યારે પણ ભરાવાની નથી. ભગવાનને પણ બોલાવી દો, પણ ભગવાન પણ એ બાલટીને પાણીથી ભરી શકશે નહીં, કારણ કે એ બાલટી ઊંધી છે. બીજા પ્રકારના જીવો ભગવાનની વાણી સાંભળવા આવે, પણ એમની દ્રષ્ટિ ઊંધી છે. વાણી સાંભળે પણ ખરા, પણ ખાલી સાંભળવા માટે સાંભળે, જીવનમાં કઈ ઉતારવાનો પ્રયત્ન કરે નહીં. તો પછી એટલું જ કહેવાય કે આ લોકો ભીંજાયા પણ ભરાયા નથી. આ ઊંધી બાલધી ભીંજાય પણ ક્યારે ભરાય નહીં. આ બીજા પ્રકારના જીવો છે. ત્રીજા પ્રકારના જીવો છે જે વાસ્તવમાં ભરાય. જે પરમાત્માની સન્મુખ થાય એ જ ભરાય. જે વરસાદ, જે બાલટી વરસાદની સન્મુખ થાય એ જ બાલટી ભરાય. એવી રીતે પરમાત્માની વાણી જ્યાંથી વહેતી હોય એ વાણીની સન્મુખ જે થાય, એ ગ્રહણ કરવા માટે સાચી દ્રષ્ટિને ખોલીને સન્મુખ થઈને ગ્રહણ કરવા માટેનો પ્રયત્ન કરે તો જ એ ભરાઈ શકે. નહીં તો કાં કોરા રહે અને કાં ભીંજાય પણ ભરાય નહીં. ભગવાને આપણને ભરાવવાની વાત કરી છે અને એ ભરાવવા માટે ભગવાને શાસનની સ્થાપના કરી અને મોક્ષનો માર્ગ બતાડ્યો કે આ મોક્ષનો માર્ગ છે, એના ઉપર તમે ચાલશો તો ક્યાંય વાંધો નહીં આવે, તમે મોક્ષમાં આરામથી પહોંચી શકો છો. મારી જેમ કાનમાં ખીલા ઠોકાવવાની જરૂર નથી, મારી જેમ ચંડ કૌશિકના દંશ સહન કરવાની જરૂર નથી, મારી જેમ આટલા બધા ઉપસર્ગો સહન કરવાની પણ જરૂર નથી. તમે ખાલી મેં જે રાહ બતાડ્યું છે, મેં જે જે વાતો કહી છે એનું પાલન તમે કરતા જાઓ, બસ તમે પહોંચી જશો. આટલા સુધીની ભગવાન ગેરંટી આપે છે, છતાં પણ એ માર્ગને આપણે પકડવા તૈયાર નથી. શાસ્ત્રકારો એ માર્ગને પકડવા માટે કહે છે, અને જે વ્યક્તિ આ માર્ગને પકડે છે, એ માર્ગ ઉપર ચાલે છે, એને કહેવાય માર્ગાનુસારી. માર્ગને જે અનુસરનારો હોય, માર્ગની દિશામાં જે ચાલનારો હોય, એને માર્ગાનુસારી કહેવાય. આપણને જવું છે નોર્થમાં, ટ્રેન પકડીએ સાઉથની, તો લાખો પ્રયત્ન કરી લો તો પણ નોર્થમાં તમે પહોંચી શકતા નથી, કારણ કે ત્યાં તમારી દિશા જ ક્લિયર નથી. તમે ટ્રેન, ગમે એ ટ્રેનની અંદર બેસી જાઓ, ન્યુયોર્ક પહોંચવું હોય, ગમે તે રસ્તો પકડી લો તો ચાલે, કે નોર્થની ડાયરેક્શન તરફ જવા વાળો રસ્તો જોઈએ? આપણને સદગતિ કરવી છે, ઊંચા જવું છે, અને રસ્તો પકડીએ છીએ નીચો જવાનો, તો ક્યાંથી મેળ ખાય? ભગવાને કહ્યું છે મોક્ષ માર્ગ જો પામવું હોય તો મારા કહ્યા પ્રમાણે આ માર્ગ ઉપર તમે ચાલો તો તમે માર્ગાનુસારી કહેવાઓ, અને આવા માર્ગાનુસારી બનવા માટે 35 ગુણો જીવનમાં આવશ્યક છે. એટલે આ માર્ગ ઉપર જે ચાલે એના જીવનની અંદર સહજ રીતે 35 ગુણો હોય, એટલે એનું જીવન એ પ્રમાણેનું સહજ હોય, સરળ હોય, કે એના જીવનની અંદર પોતાની મેળે આ 35 ગુણો પ્રગટ થતા હોય છે. એમાંથી પહેલો ગુણ છે ન્યાય સંપન્ન વૈભવ. ભગવાને કહ્યું ન્યાય સંપન્ન વૈભવ, પહેલો જ ગુણ છે. તમારો વૈભવ કેવો, તમારો ધન કેવો, તમારી સંપત્તિ કેવી, તો ભગવાન કહે છે ન્યાય સંપન્ન હોવી જોઈએ. અન્યાયથી યુક્ત તમારી સંપત્તિ હોય તો પાયામાં જ તમે આઉટ છો. તમારો બિઝનેસ કેવો, તમારા પૈસા મેળવવાની પ્રવૃત્તિ કેવી, જો ખોટા માર્ગેથી તમે પૈસા કમાવતા હો તો અહીંયા જ મારા માર્ગમાંથી તમે બહાર છો. પ્રાથમિક ગુણની અંદર ભગવાન કહે છે ન્યાય સંપન્ન વૈભવ. અન્યાય અનિયતિથી રહિત સીધા રસ્તે ધન મેળવવું એ ન્યાય સંપન્ન વૈભવ. ભગવાનનો રસ્તો સીધો છે, મેં કહ્યું તું સિદ્ધાચલ. સિદ્ધાચલ આપણને શું સૂચન કરે છે કે આ સીધા રસ્તે જ આપણને ચાલવાનું છે. જરાક આમ ત્યાં થયા માર્ગ તરત જ ભૂલાઈ જશે. ન્યાય સંપન્ન વૈભવ પાયાનો ગુણ છે. અન્યાય અનીતિથી દૂર રહેવું, આ એક ભગવાનનો માર્ગ નહીં. જગતમાં જેટલા પણ ધર્મો છે બધા જ ધર્મો આનું સમર્થન કરશે. આ પાયાના ગુણો જે પણ છે એ બધાની અંદર દરેકે દરેક ધર્મો આને માનશે. તમારો જીવન ન્યાય નીતિથી યુક્ત હોય એ વાતની અંદર દરેકે દરેક ધર્મને ઇન્ટરેસ્ટ હોય. કોઈ પણ ધર્મ તમને એ નહીં શીખવાડે કે ગમે તે કરીને બે નંબરના પૈસા કમાવો અને મારા ડેરાસરો બનાવો. એટલે આ પાયાનો ગુણ છે. પાયાના ગુણથી શરૂઆત કરીને આગળ આત્મસાધનાના ગુણો કેળવવાના છે. માર્ગાનુસારીનો બીજો ગુણ છે શિષ્ટાચાર પ્રશંસક. સજ્જનો દ્વારા પળાતા સદાચારોની પ્રશંસા કરવી. જે સજ્જન વ્યક્તિ છે જગતની અંદર સારા માણસોની બે કેટેગરી, એક સજ્જન અને એક સંતજન. સજ્જન જે છે એની અંદર પાયાની ભૂમિકાના સારા સારા બધા જ સદગુણો રહેલા હોય, અધ્યાત્મ કક્ષાના ન હોય કે મોક્ષ માર્ગના ટોટલી ન હોય, પણ જીવન વ્યવહારની અંદર એની અંદર બધા જ સદગુણો છે. બધી વ્યક્તિએ તમને એ માણસ સદાચારમય લાગે, એનું જીવન બહુ સારો લાગે, તો આવા સદાચાર યુક્ત માણસના તમે પ્રશંસક બનો. એની તમે પ્રશંસા કરનારા થાઓ કે આ વ્યક્તિ સારો છે, આની અંદર આ સારા ગુણો છે, આનું જીવન કેટલું સરળ છે, આ વ્યક્તિ બોલે કેટલું મીઠો છે, એ સદાચારના તમે પ્રશંસક બનો. એટલે એ પ્રાથમિક કક્ષાના સદાચારો તમારા જીવનની અંદર પણ ઉતરે. સંતજનોને તો પ્રશંસાની જરૂર જ નથી, જે સદાચારોથી પણ ઉપર છે, જે આત્મધ્યાનની અંદર છે અને જે મોક્ષની સાધના માટે ઘણા આગળ નીકળ્યા છે એમને પ્રશંસાની જરૂર નથી. પણ સદાચારના પાલકો જે પણ મનુષ્ય હોય, સંસારની અંદર રહેલા હોય, એમને તમારી પ્રશંસાના બે શબ્દોથી બુસ્ટ મળે, એટલે એ લોકો રાજી થાય અને સદાચાર પાળવા માટે હજી પણ સારામાં સારા પ્રયત્નો કરે. એટલે માર્ગાનુસારી વ્યક્તિના પાયાના ગુણો છે. એની અંદર બીજો ગુણ બતાવ્યો સદાચાર પ્રશંસક, શિષ્ટાચાર પ્રશંસક. જેનું જીવન તમને સારું લાગે, બીજું તમને કઈ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, એના ઘરે જઈને બેસવાનું નથી, એની સાથે હરવા ફરવાનું નથી, પણ ખાલી એના માટે મોઢામાંથી બે સારા શબ્દો કાઢવાના. આ પ્રાથમિક કક્ષાનું. એના પછી કહે છે, સમાન કુળ આચાર અને અન્ય ગોત્રમાં લગ્ન. લગ્ન માટે પણ આ નિયમ છે. લગ્ન કોની સાથે કરવા? તો માર્ગાનુસારી જે વ્યક્તિ હોય એ સમાન કુળાચાર, જેના કુલાચારો સમાન હોય. આપણા કુળના આચારો વેજીટેરિયન છે તો સામે પાત્રના પણ વેજીટેરિયનિઝમ એની અંદર જોઈએ. આ સમાન કુળાચારો, આપણી સંસ્કૃતિ આ છે તો સામે આ વ્યક્તિની પણ સંસ્કૃતિ આવી જ હોવી જોઈએ. સમાન કુળાચારો થયા. અને અન્ય ગોત્રની અંદર ગોત્ર ડિફરન્ટ હોવો જોઈએ. લગ્ન માટે ગોત્ર ડિફરન્ટ હોવો જોઈએ. એટલે તમારી ગોત્ર પ્રમાણે જે સરનેમ હોય એ સરનેમની અંદર તમારો ફરક હોવો જોઈએ. એક જ સરનેમ વાળા લગ્ન કરી શકે નહીં. હે? એક જ સરનેમ જે છે, ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે સરનેમોની એ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે એક જ સરનેમ વાળા બધા ભાઈ બહેનો ગણાય. એક જ સરનેમ વાળા જ્ઞાતિ ભાઈ આપણે કહીએ ને, જ્ઞાતિ ભાઈઓ અને બાંધવો બહેનો, જ્ઞાતિ ભાઈઓ જે છે એક જ સરનેમ વાળા જે પણ હોય, અમારે ત્યાં આ સિસ્ટમ છે. અમારા કચ્છીઓમાં આ સિસ્ટમ, બાકી તમારી ખબર નથી પણ અમારા કચ્છીઓમાં આ સિસ્ટમ છે, એક જ સરનેમ વાળા સાથે લગ્ન ન થઈ શકે. હે? હા, ઈ સરનેમ એટલે નોક. હા, ના, ઓરિજિનલ સરનેમ જી વાત કરું છું. હા હા, બ્લડ રિલેટિવ્સ આર સમવન નિયર વન્સ, બટ એટલે એઝ પર શાસ્ત્રો પ્રમાણે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂર દૂર સુધી પણ એ રિલેશન તમારા ચાલુ હોઈ શકે છે. બ્લડ રિલેશન એટલે એક ગોત્રની અંદર બ્લડ રિલેશન તમારું ગણાય, એટલે ગોત્રવાળા બધા ભાઈઓ અને બહેનો ગણાય. એટલા માટે અન્ય ગોત્રની અંદર પણ કુળ અને આચાર તમારા સમાન હોવા જોઈએ. દેવો અને દેવીઓ પ્રમાણે નહીં, એવી રીતે તો છે ને, દેવ અમુક દેવો અને દેવીઓને ઘણા ગોત્રો માને છે. જુદા હોય છે. શા તો આ આપણું જૈનોનું કોમન કહેવાય. શા તો આપણને વિરુદ્ધ મળેલું છે. શા એટલે સોદાગર. અકબર રાજાના સમયની અંદર જે પણ વાણિયાઓ હતા એ મોટા મોટા સોદાઓ કરતા હતા, એટલે એમને સોદાગર રૂપે અકબર રાજાએ આ બધા જ સોદાગરોને શા તરીકે બિરુદ આપ્યું. વાસ્તવમાં આપણું ઓરિજિનલ સરનેમ, આ તો આપણે ફેશનથી આપણે બધા શા લખતા હોઈએ છીએ, પણ વાસ્તવ અમારા કચ્છીમાં સિસ્ટમ છે કે નામની પહેલા શા લખે પછી નામ અને સરનેમ લખે. હા, સરનેમ ઓરિજિનલ જ આવે પણ શા આગળ આવે. એટલે જેમ શ્રી એક વિશેષણનો સૂચક છે, શ્રી શ્રીમાન, એવી રીતે શા એ પણ એક પ્રકારનો સન્માનજનક એ શબ્દ છે. મને કચ્છની જ ખબર છે એટલે હું બીજી વાત નથી કરતો. પણ વિશેષ રીતે ગોત્ર જુદા હોય એનો ધ્યાન રાખવાનું, અને કુલ આચાર સમાન હોય. અહીંયાની સિસ્ટમ તો હવે મને ખ્યાલ આવી ગઈ બધી, આજે જ વાતો નીકળી હતી એટલે અહીંયાની સિસ્ટમ ખ્યાલ આવી ગઈ. પણ બીજું ગમે એ થાય, ઇન્ડિયન ને ઇન્ડિયન મળે તો પણ અહીંયા માટે તમને છૂટ આપું છું. આગળ કહે છે, માર્ગાનુસારી શ્રાવકનો ચોથો ગુણ છે પાપ ભીરુતા. એ શ્રાવક હંમેશા પાપથી ડરનારો હોય. પાપથી જે ડરે એ શ્રાવકપણાની અંદર રહેવા માટે કાબિલ ગણાય. પાપ કરીએ છીએ, પાપ કરવા પડે છે, પાપ થઈ જાય છે, એ બધી જ વાતો ઓકે. પણ એ પાપ તમે ડરતા ડરતા કરો છો કે પછી હસતા હસતા કરો છો? પાપો કરીએ પણ અંદરમાં દંખ ન હોય, પછી કોઈ પૂછે ને હા શું કરીએ, સંસારમાં બેઠા છે, પાપ તો થઈ જાય. અહીંયા અહીંયા અમેરિકા જેવા પ્રદેશમાં બેઠા છે તો પાર્ટીઓ ને હોટલો ને આ ને તે ને બધું આ તો ચાલ્યા જ કરે, આ તો ચાલ્યા જ કરે. પાપને પોષણ ના જોઈએ, પાપને ક્યારે પણ પોષણ ના જોઈએ. જેમ સાપને ગમે એટલો દૂધ તમે આપો તો પણ એ દૂધ આપશે ઝેર જ આપશે, એવી રીતે પાપને જેટલું પણ પોષણ કરશો એટલો તો પાપ વૃદ્ધિ તો પામશે જ, પણ સાથે એના ફળો કડવા જ આવવાના છે. અને ખુશી ખુશીથી પાપ કરશું ને એટલે એની અંદર કઈ આપણને મનમાં ખટકશે નહીં. જેટલા પાપો કરીએ છીએ મનમાં કોઈ પણ પાપો ખટકતા નથી, આ તો થઈ જાય, એની અંદર શું છે? પછી એમાં છટકબારીઓ આવે, પછી મેં કહ્યું હતું ને ગામ પર ગામ છૂટ, સાજે માંદે છૂટ, એવી રીતે બધી છટકબારીઓ એની અંદર પછી આવતી જાય, આ તો થઈ જાય, આમાં શું મોટું પાપ છે? પણ ભગવાને કહ્યું જે પાપ આપણને મોટો નથી દેખાતો એ પાપ કર્મ સત્તાને ક્યારેક ક્યારેક મોટું દેખાઈ જાય. શાસ્ત્રમાં એવા બધા જ ઉદાહરણ છે. સાધુ માટે ભગવાને કહ્યું તારી આંખને સંભાળવાની, તમારા મોઢાને સંભાળવાનું, તમારા કાનને સંભાળવા. ગાંધીજીના ત્રણ વાંદરા છે ને, બુરા મત બોલો, બુરા મત સુનો ઓર બુરા મત દેખો. સાધુ માટે આ ત્રણ વાંદરા બનવાની વાત છે. એક નાનકડું પણ ખરાબ બોલાઈ જાય, એક નાનકડું પણ ખરાબ જોવાઈ જાય, એક નાનકડું પણ ખરાબ સંભળાઈ જાય, એના પરિણામો ભયંકર આવ્યા છે એના શાસ્ત્રની અંદર ઉદાહરણો છે. ત્રણેયના ઉદાહરણો મળે છે, ત્રણેયના. મહાવીર સ્વામીનો પૂર્વ ભાવ, ત્રીજો ભાવ મરીચીનો. ભગવાન આદિનાથ પાસે એમણે દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી દીક્ષાનું પાલન થઈ શકતું નથી, બહુ હાર્ડ લાગે છે એટલે દીક્ષા છોડી અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા, ત્રિદંડી પણ સ્વીકારી. એ ત્રિદંડી પણ સ્વીકાર કર્યું છે છતાં પણ ભગવાન પ્રત્યે આદર છે કે નહીં, હું જે માર્ગ પર ચાલું છું એ માર્ગ ખોટો જ છે, સાચો તો ઓલો જ ભગવાનનો જ માર્ગ છે. પણ એક વખત શું થયું, એટલે એમની પાસે જે લોકો આવતા હતા ને બધાને ભગવાન પાસે મોકલતા હતા કે હું ખોટો છું, આ ભગવાન સાચા છે, તમે ત્યાં જાઓ, બધાને ત્યાં જ મોકલતા હતા. પછી એક વખત એમના શરીરમાં નબળાઈ આવી, બીમાર થયા, એટલે એમને એક એવું લાગ્યું કે મને એક ચેલો તો બનાવવો જોઈએ, પણ હજી ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે કે નહીં હું ચેલો નહીં બનાવું, શા માટે એની જિંદગી બગાડું, શું માટે, શા માટે હું એના કર્મ બંધાવું, કે એને પણ ભગવાન પાસે, જે લોકો દીક્ષા લેવા માટે આવે એ બધાને કે ભગવાન સાચા છે, ત્યાં જાઓ એમની પાસે દીક્ષા લો. પણ એવો કર્મનો ઉદય આવી ગયો અને સામે એક વ્યક્તિ પણ એવો જડ મળી ગયો, એ વ્યક્તિ કહે છે મને તમારી પાસે દીક્ષા લેવી છે. એ મરીચી કહે છે કે દીક્ષા મારી પાસે નહીં, તમે આદિનાથ ભગવાન પાસે લો. તો ઓલો વ્યક્તિ કહે છે કેમ આદિનાથ સાચા છે ને, તમે શું ખોટા છો? એને સામેથી આવી રીતે પૂછી લીધી. અને અહીંયા મરીચીને લાગ્યો કે આ વ્યક્તિ જડ વ્યક્તિ લાગે છે, આ મારા કામનો છે. હું જે સારા માનસ વાળા વ્યક્તિ છે એને ભગવાન પાસે જ મોકલું છું, પણ આ જડ બુદ્ધિ વાળો વ્યક્તિ છે, ચાલો એને હું મારો શિષ્ય તો બનાવી લઉં. એટલે પોતાના સ્વાર્થ માટે એને કહ્યું કે એ માર્ગ પણ સાચો છે અને હું પણ સાચો છું. વાસ્તવમાં પોતે હતા ખોટા, આજ દિવસ સુધી પોતાને ખોટા જ ગણાવતા આવ્યા છે, પણ આજે એક નાનકડી ભૂલ થઈ ગઈ, ખાલી બોલવાની અંદર નાનકડી ભૂલ, કે ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે, એના કારણે કેટલોય સંસાર એક કોડાકોડી સાગરો પણ એમનો સંસાર વધી ગયો. ભગવાન આદિનાથ પછી મહાવીર સ્વામીના જીવે સંકિત પ્રાપ્ત કર્યું એટલે એમનું નંબર સંકિત પ્રાપ્ત કરવાની અંદર બીજા નંબરનું હતું, પણ એ બન્યા 24માં તીર્થંકર. એટલો બધો સંસાર એમનો વધી ગયો એક નાનકડી બોલવાની ભૂલના કારણે. આપણે બોલવાની અંદર કેટલી ભૂલો કરીએ છીએ, એક સાંભળવાની ભૂલના કારણે પણ આ હાલતો થઈ છે. ભગવાન મહાવીરનું જ ઉદાહરણ છે, 16મા ભાવની અંદર વિશ્વભૂતિ રૂપે ભગવાન મહાવીરનો જીવ છે. એના કાકાઈ ભાઈ સાથે ઝઘડો થયો હતો કે પહેલા છે ને રાજા મહારાજાઓ ગાર્ડનની અંદર ક્રીડાઓ કરે તો જ્યાં સુધી એક રાજકુમાર અંદર બેઠેલો હોય ત્યાં સુધી બીજો એની અંદર પ્રવેશ ન પામી શકે. એટલે આ મહાવીર સ્વામીનો જીવ જે છે વિશ્વભૂતિ, એ અંદર ક્રીડા કરતા હતા અને એમના કાકાઈ ભાઈ જે છે એમને અંદર આવવું હતું, તો ઘણા ટાઈમ સુધી આ બહાર ન નીકળ્યા, ઘણા દિવસો સુધી એ અંદર જ પડ્યા રહ્યા. તો ઓલાને થયું કે હવે એમને બહાર કાઢવા કેવી રીતે, તો જઈને રાજાને કમ્પ્લેન કરે છે. રાજા આઈડિયા કરે છે કે બહાર યુદ્ધ થયું છે અને તમને યુદ્ધ લડવા માટે રાજા બોલાવે છે, એવું કહીને એમને બહાર કઢાવી નાખ્યું અને એટલામાં ઓલો રાજકુમાર ઘૂસી ગયો. અને પછી આ ઘૂસી ગયો એટલે આ પાછો ન જઈ શકે અંદર. એટલે મહાવીર સ્વામીનો જીવ એ યુદ્ધ લડવા માટે ગયો અને ત્યાં તો જોયું કાંઈ યુદ્ધ જેવું હતું નહીં, આ બધું તો ખોટી વાત હતી, એને બહાર કાઢવા માટેની વાત હતી. એ ચાલબાજી સમજી ગયા, પાછા ઉદ્યાનમાં આવ્યા ત્યાં સુધી આ અંદર ઘૂસી ગયો હતો એટલે એમને એન્ટ્રી ન મળી. ઉદ્યાનની બહાર સિપાહી ઉભા હોય એ અંદર જવા ન દે. ત્યારે એમને આ બધી માયાજાળ સમજાઈ ગઈ, પણ ક્રોધ એવો જબરજસ્ત આવી ગયો કે અંદર જે મારો કાકાઈ ભાઈ ગુસ્સ્યો છે એને તું અત્યારે બતાવી શકું છું, પણ અત્યારે અંદર મને એન્ટ્રી નથી મળી. એટલે સિપાહીને કહે છે કે ઓલો બહાર નીકળે ને ત્યારે એને બતાવી દેજે. આ જો બાજુમાં એક વૃક્ષ હતો, વૃક્ષને એક મુઠ્ઠી મારી, એક મુઠ્ઠીથી વૃક્ષને માર્યું તો વૃક્ષના જેટલા પણ ફળ હતા એ બધા નીચે પડી ગયા. ઓલા સિપાહીઓને કહે છે કે આવી હાલત હું પણ કરી શકું છું, એક મુઠ્ઠીથી બધા જ ફળ નીચે પાડી શકું છું તો મારી અંદર કેટલી શક્તિ છે, ઓલાને પણ હું મારી શકું છું, પણ મને હવે આ સંસારમાં રહેવું જ નથી, આ સંસાર આવો માયાજાળ વાળો છે તો હું દીક્ષા લઈ જાઉં છું. વૈરાગ્ય આવી ગયો ને દીક્ષા પણ લઈ લીધી. દીક્ષા લઈ લીધી, માસખમણના પારણે માસખમણો કરે છે, ઘણી તપસ્યાના કારણે શરીર એકદમ સુકાઈ ગયું. હવે ક્યારેક એ ભમતા ભમતા એ જ નગરની અંદર આવ્યા છે, એકદમ શરીર સુકાઈ ગયું છે, કોઈ ઓળખતો નથી. ઓલો જે રાજકુમાર છે ને એ પોતાના રથની અંદર જઈ રહ્યો છે અને આ મુનિ ગોતરી વાળવા માટે નીકળ્યા છે. શરીર એકદમ દુબળો પતલો થઈ ગયો હતો. રસ્તા ઉપર જતા હતા, સામેથી એક ગાય આવી. એ ગાયનો જરાક ધક્કો મુનિને લાગ્યો તો મુનિ પડી ગયા. હવે આ દ્રશ્ય આ રાજકુમાર રથમાં ઉભીને જોઈ રહ્યો છે. એણે ત્યાં જ ઓલાની મસ્કરી કરી. ક્યાં ગયું તારું બળ? એક મુઠ્ઠીથી ઝાડના બધા જ વૃક્ષો તું કાઢી શકતો હતો, તો આજે તારું બળ ક્યાં ગયું? શાસ્ત્રકારો કહે છે આ વાક્ય એમની નિંદાના વાક્યો ઓલા મુનિને સાંભળવા નહોતા જોઈતા, પણ આ મુનિએ સાંભળી લીધા અને સાંભળીને તરત જ એનું રિએક્શન આપ્યું, એના કારણે એમનું કર્મ બંધાયું. રિએક્શન શું આપ્યું? સાધુ મુનિ સમતાના ભાવની અંદર હતા જ, પણ આ સાંભળવાથી તરત જ ક્રોધ આવી ગયો અને એમણે કહ્યું મારી પાસે ભલે હું દુર્બળ દેખાઉં છું પણ હું દુર્બળ નથી, મારી પાસે આજે પણ એટલી જ શક્તિ છે, અને તને જોવી હોય તો આ જો, ઓલી ગાયે જે ગાયે ધક્કો માર્યો હતો ને એના બંને શિંગડા પકડ્યા, એને ગોલ ગોલ ભમાડીને આકાશમાં ઉછાળી દીધી, અને ઉછાળીને પાછી દયા છે હજી એટલે ઉછાળીને હાથમાં પકડી લીધી અને મૂકી દીધી. પણ જે વાક્ય એમને સાંભળવું નહોતું જોઈતું, એ વાક્ય ઉપર રિએક્શન નહોતું આપવું જોઈતું, એમણે એ વાક્ય ઉપર રિએક્શન આપ્યું અને પછી નિયાણું કરી લીધું કે આ વ્યક્તિએ મને આવી રીતે હેરાન કર્યો છે, જો મારે આખા સંયમ સાધનાનું જો કંઈ ફળ મળવાનું હોય તો આવતા ભવની અંદર હું આ વ્યક્તિને મારનારો બનું. મનની અંદર નિયાણું કરી લીધું. એક નાનકડી સાંભળવાની ભૂલ, એની અંદર પાપ લાગે? આપણને પાપ લાગે? આપણે તો છોકરાઓને શું શીખવાડીએ? હે, તમને કોઈ એક લાફો મારે તો એમ ચૂપચાપ સહન નહીં કરી આવવાનું, સામે ચાર લાફા મારી દેવાના. કોઈ તમને હેરાન કરે તો ચૂપચાપ રડીને આવી નહીં જવાનું. એની અંદર આપણને પાપ લાગે? મરીચીના વાક્યની અંદર આપણને પાપ લાગે? આ નાનકડો વાક્ય છે, આ તો થઈ જાય. આવા પાપો તો સહજ રીતે થઈ જાય. આપણા જીવનમાં તો આવા કેટલા મોટા મોટા પાપો તો સહજ, એ પણ સહજ રીતે. એક જોવાની ભૂલ છે. શાસ્ત્રોમાં લક્ષ્મણા સાધ્વીજીનો ઉદાહરણ આવે છે. લક્ષ્મણા સાધ્વીજી એ સાધ્વી રાજકુમારી હતી. લગ્નના દિવસે જ એના પતિનું મૃત્યુ થયું, એટલે પછી એણે બીજા લગ્નનો વિચાર ન કર્યો, વૈરાગ્ય થઈ ગયો, દીક્ષા લીધી. આખા જીવનને સાધનામાં બનાવી દીધું છે, સાધના આરાધનાથી યુક્ત છે. એક દિવસ વિહાર કરતા કરતા ઝાડ ઉપર રહેલા ચકલો અને ચકલી છે, સંસારના સુખો ભોગવી રહ્યા છે, એ જોઈને એને કામરાગ ઉત્પન્ન થયો. એણે વિચાર કર્યો કે ભગવાને આ બધું કરવાની શા માટે મનાઈ કરી હશે? ભગવાન તો અવેદી છે, ભગવાનને કોઈ આવા ભાવો આવે નહીં, પણ અમે તો બધા સંસારી છીએ, અમને તો આવા ભાવો આવે, ભગવાને અમારા માટે શા માટે ના પાડી હશે? આટલો વિચાર કર્યો, પાછો તરત જ સ્થાન ઠેકાણે આવી ગઈ કે આ મેં કેવું વિચાર કર્યું, આ મારાથી આવું ન વિચારાય, હું તો સાધ્વી છું, મેં તો દીક્ષા લીધી છે, મારાથી ભગવાન માટે આવું ન વિચારાય, તરત જ સ્થાન ઠેકાણે આવી ગઈ છે. પણ આટલા વારનો જે પાપ છે ને, એ પાપનો પ્રાયશ્ચિત પણ આ ભવની અંદર લીધો નથી. પાપનું પ્રાયશ્ચિત તમે અત્યારે ન કરો તો એ પાપ મલ્ટીપ્લાય થઈને તમારો એનો ફળ ભોગવવો પડે. આ સાધ્વીજીએ પ્રાયશ્ચિત માંગ્યો, ભગવાન પાસે જઈને આ સાધ્વીજીએ પ્રાયશ્ચિત માંગ્યો, પણ ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી. પાપનું પ્રાયશ્ચિત માંગવું હોય ને તો અંદર કપટ ન જોઈએ. પાપના પ્રાયશ્ચિત માંગવા માટે કપટ નહીં, જે પાપો કર્યા છે એ ગુરુની સામે ખુલ્લા કરવા જોઈએ. આ સાધ્વીજીએ ભગવાન પાસે જઈને પૂછ્યું કે કોઈ વ્યક્તિના મનમાં આવો વિચાર થઈ જાય તો એને શું પ્રાયશ્ચિત આવે, એને શું સજા આવે, કપટથી એને આખો દ્રશ્ય ખરો કરી કે પોતાને મનમાં આવું કઈ થયું જ નથી, કોઈકના મનમાં થાય તો શું થાય. હવે ભગવાને કહ્યું કે આ લક્ષ્મણા સાધ્વીજીએ માયા વગર આ પાપને પ્રગટ કરી નાખ્યું હોત તો એમને ખાલી એક આંબીલની સજા આવત, એક આંબીલની. પણ એમણે માયા અને કપટના કારણે આવી રીતે એને ફરાવી નાખ્યું તો લગભગ 80-24 સુધી એમનું સંસાર વધી જશે. 80-24 સુધી, એટલે કેટલો સંસાર એમનો વધી ગયો કપટના કારણે. આની અંદર આપણને કઈ ભૂલ દેખાય? આપણા પાપો સ્વીકારવાની અંદર આપણે થોડોક અહીંયા ત્યાં કરીએ તો આપણને ભૂલ લાગે કે ન લાગે? કપટ તો હાલતા ને ચાલતા આપણા જીવનની અંદર આવી જ જાય, આની અંદર આપણને ભૂલ દેખાતી નથી. પણ શાસ્ત્રકારો કહે છે, જોવાની નાનકડી ભૂલ, બોલવાની નાનકડી ભૂલ, સાંભળવાની નાનકડી ભૂલના પરિણામો ભયંકર આવ્યા છે. એટલે શ્રાવકોને ભગવાન ચેતાવે છે કે તમારો જીવન ભલે પાપમય હોય, પાપ તમારા જીવનની અંદર કરવું જ પડે, તમારે ધંધામાં પાપ કરવું પડે, તમારે જીવન જીવવાની અંદર પાપ કરવું પડે, બધું જ ઓકે, પણ એ પાપ કરતાં કરતાં જીવનમાં એ પાપ પ્રત્યેનો ડંખ હોવો જરૂરી છે. મેં પાપ કર્યા એટલે મોટું કામ કર્યું, એવી રીતે ખુશીથી પાપ ક્યારે પણ કરવાનું, કારણ કે એનું પરિણામ અત્યંત તીવ્ર આવે છે, ભયંકર આવે છે. તો ભગવાનના માર્ગને જે અનુસરનાર શ્રાવક હોય એ હંમેશા પાપ ભીરુ હોય, આખા જગતથી ન ડરતો હોય પણ એ વ્યક્તિ પાપથી હંમેશા ડરતો. એના પછી કહે છે, પાંચમો ગુણ છે પ્રસિદ્ધ દેશાચારનો પાલક. જે દેશની અંદર એ રહેલો હોય એ દેશના નીતિ નિયમો, એ દેશના કાયદા કાનૂનો, એના જે પણ એ દેશના આચારો છે એ આચારનું પાલન કરનારો શ્રાવક હોય, પ્રસિદ્ધ દેશાચાર પાલક. એના પછી કહે છે, છઠ્ઠો ગુણ છે રાજા વગેરે કોઈની નિંદા ન કરનારો હોય. શ્રાવકના જીવનની અંદર નિંદા હોય જ નહીં, અને એમાં પણ કહ્યું છે વિશેષ પ્રકારે રાજા વગેરેની નિંદા ક્યારે પણ કરવી નહીં. તમે કરો છો કે નહીં? હે, ઓબામાની શું ને મનમોહનસિંહની શું? બધા જ દેશના નાગરિકો પોતપોતાના રાજાની રોજ નિંદા જોતા હોય, સાંભળતા હોય, ટીવીની અંદર પણ એ હેડલાઇન્સો હોય અને પેપરોની અંદર પણ એ બોલ્ડ અક્ષર મેં પહેલા જ પાના ઉપર હોય, આણે આ કર્યું, આણે આ કર્યું, આણે આ કર્યું. અરે એને કોઈ ઘર નથી ચલાવવું, એને આખો દેશ ચલાવવો છે, એને આખો દેશ ચલાવવો છે, દેશના બધા જ નાગરિકોનું ધ્યાન રાખવાનું છે, ઓપોઝિશનનું ધ્યાન રાખવાનું છે, બધાને સાથે મેળવીને એને ચાલવાનું છે. એમાંથી એની ક્યાંક ક્યાંક ભૂલ તો થઈ જ જાય. તમે એક ઘર પણ ચલાવવું હોય તો માથા ઉપર પડે છે. તમારી પત્નીની દિશા આ, તમારી દિશા આ, છોકરાઓની દિશા આ, બધા અલગ અલગ દિશાઓની અંદર. એક ઘર પણ ચલાવવું જો ભારી હોય તો આખા દેશનું શાસન કરવું કેટલું ભારી છે. જૈન સેન્ટરનું શાસન કરવું કેટલું ભારી છે, પૂછી દેજો જયુભાઈને. જે પ્રેસિડેન્ટ હોય એને જ ખબર પડે બધાને કેવી રીતે સાચવવા અને સાચવવામાં કેટલી મુશ્કેલીઓ આવે અને એ મુશ્કેલીઓ સહન કરીને કેવી રીતે એમાંથી રસ્તા કાઢવાના હોય. આપણે બધા વાતો તો કરીએ નહીં જયુભાઈ ને આમ નહીં આમ કરવું જોઈએ, અહીંયા આમ નહીં આમ નહીં આમ નહીં આમ. બધા વાતો કરનારા ઘણા હોય, પણ જેને એ કાર્ય કરવું હોય એને જ ખબર પડે. શાસ્ત્રકારો કહે છે જે વ્યક્તિ ની અંદર લીડરશીપ નો ગુણ હોય એના લીડરશીપ ના ગુણને ક્યારે પણ હાનિ પહોંચાડશો નહીં. આટલા બધા લોકો બેઠા હોય, જવાબદારી સોંપવાની જયારે વાત આવે કોઈની આંગળી ઊંચી ન થાય, કામ કરવાની વાત આવે અમારી પાસે ટાઈમ નથી, અમે જવાબદારી નહીં સ્વીકારીએ, અમે આવશું પણ અમારી જવાબદારી નહીં. જે વ્યક્તિની અંદર લીડરશીપ હોય એ જ વ્યક્તિ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર થાય. એના પછી એમાંથી નુકસ કાઢવા એ કાયરોનું કામ છે. હાથી હોય ને, હાથી પોતાની મસ્તીમાં ચાલ્યો જતો હોય, ગજગામીની ચાલ વખણાય, એની જે ચાલ છે ને હાથીની ચાલ હંમેશા વખણાય, પણ કૂતરાઓને એ ચાલ ન ગમે એટલે કૂતરાઓ તો ભસ્યા કરે, પણ હાથીને એનાથી કાંઈ ફરક પડતો નથી. જે વ્યક્તિ લીડર હોય એની ક્યારે પણ નિંદા કરવી નહીં, આમ તો નિંદા કોઈની પણ નહીં, પણ લીડરશીપ વાળા વ્યક્તિઓની સદા માટે ક્યારે પણ. એના પછી કહે છે યોગ્ય સ્થાને ઘર કરનારો હોય, તમારો ઘર યોગ્ય સ્થાને જોઈએ. સુયોગ્ય સ્થાન હોય, ઘણા દ્વારો જેની અંદર ન હોય અને સારો પડોશ હોય એવા ઘરને યોગ્ય કહેવાય. સુયોગ્ય સ્થાન હોય, જ્યાં રેસિડેન્સી માટેની જગ્યા હોય એ સ્થાન રહેણાંક માટે સ્પેશિયલ હોય, એના પછી ઘણા દ્વારો ન હોય, ઘરની અંદર ઘણા દરવાજા ન જોઈએ, એક કે બે કે ત્રણ, એક ઘરની અંદર 17 પ્રકારના દરવાજા ન જોઈએ. એ વાસ્તુશાસ્ત્રના હિસાબે પણ આ વાત છે. આ તો પ્રાથમિક કક્ષાની અંદર શ્રાવકની ભૂમિકા માટે પણ આ બધું ભગવાને ઉચિત જોયું એટલા માટે ના પાડી છે. એ તો પછી પૂછશો કાં શા માટે, અહીંયા તો બધાના ઘરોમાં દરવાજા 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 જ છે, પછી પૂછશો તો એ રીઝન શું છે એ તો ભગવાન જાણે. એક રીઝન એ છે કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ વધારે દરવાજા એ હાનિકારક કહેવાય, અશુભ વાઇબ્રેશનો આવવા માટે એ વધારે એન્ટ્રીઓ સૂચક છે, એટલે વધારે દરવાજા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મનાઈ કરવામાં આવી છે, પણ ભગવાને આમાં શું જોયું એ મને પણ ખ્યાલ નથી. સારા પડોશ વાળું ઘર, પડોશી હંમેશા સારા જોઈએ. સંકટના સમયની અંદર પહેલા કામ કોણ આવે તો કહે છે કે પડોશી આવે, સગા વાલાઓ પછી, સગા પછી કામ આવે, પહેલા વાલા કામ આવે. આમ કહેવાય છે ને સગા ક્યારે પણ વાલા હોતા નથી, અને જે વાલા હોય છે એ સગા હોતા નથી. આસપાસના પડોશીઓ સાથેનો તમારો સંબંધ, તમારો વ્યવહાર એ પ્રકારનો હોવો જોઈએ કે તમારા કારણે એમને કઈ પરેશાની તો ના આવે, પણ એકબીજાને એકબીજા હેલ્પફુલ થતા રહે. આવા સ્થાનોની અંદર ઘર જોઈએ. એના પછી કહેવાય છે સદાચારીઓનો સંગ કરનારો, એ શ્રાવક કેવો હોય, સદાચારી વ્યક્તિઓનો સંગ કરનારો. જેવો સંગ તેવો રંગ. ખરાબ લોકો સાથેની સંગત હશે તો ખરાબ ગુણો અંદર પ્રવેશશે અને જીવન ખરાબી તરફ આગળ વધશે. સારા લોકોનો સંપર્ક હશે તો જીવનની અંદર સારા ગુણો આવશે, બે ચાર સારી વાતો આવશે, સારી પ્રવૃત્તિઓ આવશે, અને તમારું જીવન ભલે સારા તરફ આગળ ન વધે તો પણ ખરાબ તરફ તો આગળ નહીં જ જાય. સદાચારી વ્યક્તિની આ વિશેષતા છે, એ વ્યક્તિનો સંગ થાય એટલે ક્યારે પણ બીજો વ્યક્તિ દુર્ગતિની અંદર ન જાય. એના પછી કહેવાય છે નવમો ગુણ છે માતા પિતાની પૂજા કરનારો. માતા પિતાની પૂજા કરનારો આ માર્ગાનુસારી શ્રાવક. કેવી પૂજા? નવાંગી પૂજા, હે, જલ પૂજા, ચંદન પૂજા, અક્ષત નૈવેદ્ય, ધૂપ દીપ, હે, કેવી પૂજા કરવાની? હા, પરમાત્માની પણ જે ત્રણ પૂજાઓ છે ને, અંગ પૂજા, પછી અગ્ર પૂજા, પછી ભાવ પૂજા, એ ત્રણેય પૂજાને જે ચડી જાય એ ચોથી પૂજા છે પ્રતિપતિ પૂજા. એટલે ભગવાનની આજ્ઞાનું પાલન એ સર્વોત્કૃષ્ટ પૂજા છે. એવી રીતે માતા પિતાની સેવા, માતા પિતાની વાતો સાંભળવી, એ બધું, અમુક વાતો સાંભળીએ અમુક ન સાંભળીએ એ બધું પ્રાથમિક કક્ષાનું છે. પણ માતા પિતાની જે પણ આજ્ઞા આવે એ આજ્ઞાનું એક જાતે જાટકે સ્વીકાર કરવું એ એમની ઉત્કૃષ્ટ પૂજા છે. ઉત્કૃષ્ટ વિનય માતા પિતાને દાખવવાનું છે. જગતમાં કહેવાય છે માં તે માં, બાકી બધા વગડાના વા. જગતની અંદર માં જેવું વાત્સલ્ય, માં જેવું પ્રેમ અન્ય કોઈ વ્યક્તિ નહીં આપી શકે. અને પિતા જેવો સાથ, પિતા જેવો સહકાર અન્ય કોઈ વ્યક્તિ નહીં આપી શકે. આમ એક ઠેકાણે મેં સાંભળ્યું છે કે જગતમાં પોતાનાથી ઊંચો તમને જવા માટે અન્ય જગતનો કોઈ વ્યક્તિ જોઈ શકતો નથી, ફક્ત તમારો પિતા જ જોઈ શકે છે. કોઈ વ્યક્તિ એનાથી આગળ વધી જાય એવો જગતનો અન્ય કોઈ વ્યક્તિ નહીં જોઈ શકે. ખાલી એનો પિતા જ એવું ઈચ્છે કે મારો છોકરો મારાથી પણ ઘણો આગળ વધે. માતા અને પિતા જન્મ માટે ઉપકારી છે, જીવન માટે ઉપકારી છે, બધી જ અનુકૂળતાઓ કરી અપાવવા માટે ઉપકારી છે, ભણાવવા ગણાવવા માટે ઉપકારી છે, સેટલ કરાવવા માટે ઉપકારી છે. એમના ઉપકારનો બદલો શાસ્ત્રોની અંદર કહેવાય છે કે તમારી ચામડીના જોડા પણ બનાવીને એમને પહેરાવો તો પણ એમના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માતા અને પિતા બંને એમનો ઉપકારનો બદલો જો વાળવો હોય તો પોતે ધર્મ માર્ગને પામે અને માતા પિતા ધર્મ માર્ગથી જો ભ્રષ્ટ થયેલા હોય તો એમને ધર્મ માર્ગની અંદર વાળે તો આંશિક રૂપે એમના ઉપકારનો બદલો વાળી શકે. માતા પિતાની જગતમાં ઘણી વેલ્યુ છે. જગતમાં બાકી બધી જ વસ્તુઓની પેર મળશે, ચપ્પલની પેર મળશે, ઇયરરિંગ્સની પેર મળશે, બંગડીઓની પેર મળશે, પણ જનનીની જોડ સખી નહીં જડે રહેલો. મધર ઇઝ મધર, એવરીવન ઇઝ અધર. મધરનો એમ નીકળી જાય, માનો એમ નીકળી જાય તો બાકી આખી દુનિયા અધર છે. મધર એ મધર છે. માયા, મમતા અને વાત્સલ્યના જે સૂચક છે એનો તમારા ઘરની અંદર વાસ હોવો જોઈએ. એ વ્યક્તિઓ ઓલ્ડ એજ હાઉસ ની શોભા નથી, એ તમારા ઘરની શોભા છે. ઘરમાં એમના ફોટા રાખીએ અને માતા, જીવંત માતા પિતાને ઓલ્ડ એજ હોમ્સમાં મોકલી દઈએ,
એનું કઈ મતલબ નથી. એટલે માતા પિતાની પૂજા શ્રાવક ના પ્રાથમિક ગુણો છે એવું કહું છું. શ્રાવક બનવા માટે આ પાયાની લાયકાતોની જરૂરત છે. આપણે મોટી મોટી વાતો કરીએ ને, ઘણા લોકો મોટી મોટી, અમે તો ધર્મ કરીએ છીએ, અમે તો રોજ પૂજા કરીએ છીએ, અમે તો ધર્મિષ્ઠ છીએ, અમે ભગવાનની વાતો સાંભળીએ છીએ, અમે કાંદા બટેકા નથી ખાતા. પણ અહીંયા ક્યાંય કાંદા બટેકા નહીં ખાવાની વાત અહીંયા આવતી જ નથી, પણ માતા પિતાની સેવા કરવાની વાત પહેલી આવે છે, એમની પૂજા કરવાની છે. એના પછીનો ગુણ કહે છે ઉપદ્રવ વાળા સ્થાનને ત્યાગ કરનારો. જે સ્થાનની અંદર શ્રાવકને ઉપદ્રવ હોય એવા સ્થાનને એ ત્યાગ કરે. એટલે યુદ્ધનો ઉપદ્રવ હોય, પૂર્વ વગેરે કુદરતી આફતોનો ઉપદ્રવ હોય, કોમી હુલ્લડોનો ઉપદ્રવ હોય, રોગચાળાનો ઉપદ્રવ હોય, એવા સ્થાનોનો એ કાયમ માટે ત્યાગ કરનારો. એટલે જ્યાં એનો જીવન સતત ડરમય હોય કે મને અહીંયા મારો ઘર છે, ક્યાંક ઝઘડાઓ કોમી હુલ્લડો વગેરે થશે, મને તકલીફ છે, રોગચાળો વગેરે પછી તોફાન વગેરે ઘણા થતા હોય, એવા સ્થાનનો શ્રાવક ત્યાગ કરનારો હોય છે. એના પછી કહેવાય 11મો ગુણ છે નિંદિત કાર્યનો ત્યાગ કરનારો. પોતાના દેશમાં, પોતાની જાતિમાં, પોતાના કુળમાં જે કાર્યો નિંદા પામેલા હોય તે કાર્યો શ્રાવકના દ્વારા કરાય નહીં. દેશ, જાતિ અને કુળ એની અંદર જે કાર્ય લોકોને અયોગ્ય લાગતા હોય એવા કાર્યો ક્યારેય પણ શ્રાવક કરે નહીં. ચોરી એ અયોગ્ય કાર્ય છે, શ્રાવક ક્યારેય ચોરી ન કરે. ખૂન ખરાબો, ઝઘડા, માયા કપટ આ બધું શ્રાવક કરનારો ન હોય. ઘણા એવા આપણા જૈનો પણ હોતા હોય છે, શ્રાવક પણ જે પામ્યા નથી, પરમાત્માની જે વાતો પામ્યા નથી, એ લોકોનો એક પ્રકારનો બિઝનેસ જ બની જાય. ઇસકી ટોપી ઉસકે સર ઘણા લોકોનો બિઝનેસ હોય. અહીંયાથી પૈસા લે આને ગુમાવે, અહીંયાથી પૈસા લે આને ગુમાવે, બધાને એકબીજાને ટોપી પહેરાવે અને એમાંથી પોતાનું જીવન બરાબર ચાલી જતો હોય. આ નિંદિત કાર્ય છે. આ કાર્યને સમાજની અંદર કઈ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ આપવામાં આવ્યું નથી. તમારા બિઝનેસનું સ્ટેટસ હોય, આ વ્યક્તિ બિઝનેસમેન છે, આ વ્યક્તિ ડોક્ટર છે, આ વ્યક્તિ ઇન્જિનિયર છે, પણ આવા વ્યક્તિઓ જે હોય, જે નિંદિત કાર્ય હોય એનું સમાજની અંદર ક્યાં પણ અલગ સ્ટેટસ હોતું નથી. આવા સ્ટેટસ વગરના કામ શ્રાવકથી કરાય નહીં. એના પછી કહે છે આવક મુજબ ખર્ચ કરનારો હોય. આવક પ્રમાણેનો ખર્ચ કરનાર શ્રાવક હોય. પોતાની જે ચાદર હોય એનાથી વધારે પગને ફેલાવે નહીં. ચાદર પ્રમાણે જ, ચાદરની સીમાની અંદર જ એ રહે. ક્રેડિટ કાર્ડની સિસ્ટમ, અહીંયા જ વધારે છે ને, એટલા માટે બેંકો પણ અહીંયા જ વધારે ઉઠે છે. ઇન્ડિયામાં હજી આટલી બેંકો નથી ઉઠી. શ્રાવકની ક્રેડિટ સિસ્ટમની નિયતિ હોય જ નહીં. કલ કરે તો આજ કર, પૈસા કાલે આપવાના છે એ આજે આપવાના છે. શા માટે કોઈની પાસેથી ઉધાર લેવું? વણિકો પહેલા બધા સા સોદાગરો જે પણ હતા, આપણે બધા સા સરને વાળા જે પણ હતા, રોકડ ધંધો, કેશ ધંધો, રોકડ પેમેન્ટ પણ હોય, આમ નહીં પોતે કેશ જમા કરીને પછી સંભાળી સંભાળીને રાખીને પેમેન્ટ જેને આપવાનું હોય એને રખડાવતા રહીએ એવું પણ નહીં. રોકડ આવે રોકડ જાય, સિમ્પલ સિસ્ટમ. શ્રાવકની સિમ્પલિસિટી એ જ શ્રાવકપણું છે. આવક મુજબ ખર્ચ કરનાર, ઘણા લોકો છે ને ખર્ચ કરી નાખે પછી ખબર પડે અરે આટલા બધા ખર્ચા છે, મહિનાનો ખર્ચો આટલા ડોલર આવે છે, હવે તો એના માટે મહેનત કરવી પડશે, એટલે એટલા તો કમાવા જ પડશે, પછી એ પ્રમાણે કમાવાની દોડધામ ચાલતા. પહેલા તમારું બજેટ નક્કી કરો, જેટલી ઇન્કમ છે એ પ્રમાણેનું તમારું એક્સપેન્સ હોવું જોઈએ. ઇન્કમથી વધારે એક્સપેન્સ ક્યારે શ્રાવક કરે નહીં, જેનાથી એના ઉપર બોજ આવી જાય અને એ બોજ જેમ જેમ વધતો જાય તેમ તેમ શ્રાવક હતાશા અને નિરાશાની અંદર જો પહોંચે. ઘણા લોકો એવા છે કે આવા નાનકડા કર્જથી એમની શરૂઆત થાય અને પછી તો જીવનમાં કર્જા એવા વધી જાય કે ક્યારેક તો આત્મહત્યા કરવા સુધીનો એ વિચાર કરી દે, બીજો કઈ ઓપ્શન જ ન દેખાય તો છેલ્લે આત્મહત્યાનો પણ એને વિચાર આવી જાય. પણ શ્રાવક એના બીજનું જ વાવેતર ન કરે, મને ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ આવે જ નહીં એટલા માટે એ પરિસ્થિતિની શરૂઆત જ ન કરવી. એના પછી કહેવાય છે વૈભવ મુજબ વેશ ધરનારો હોય. વૈભવ, વય અને અવસ્થા અનુસાર વસ્ત્ર અને અલંકારો ધારણ કરનારો હોય. જે વ્યક્તિની પાસે પૈસા છે એને ફાટેલા ચીંથરાવાળા કપડાં પહેરવાની શાસ્ત્રકારો મનાઈ કરે છે. પોતાના મોભા પ્રમાણે રહેવું, સમાજમાં તમારી જે પ્રમાણેની પ્રતિષ્ઠા છે, તમારો જે મોભો છે, તમારી જે ઇન્કમ છે એ પ્રમાણે તમારે રહેવું જોઈએ. પૈસા બરાબર હોય અને હૃદયમાં કંજુસાઈ વસેલી, પૈસા બચાવતા રહીએ ને અહીંયા ફાટેલા કપડાને સીવી સીવીને જો પહેરતો હોય તો શાસ્ત્રકારો એની ના પાડે છે. પોતાના મોભા પ્રમાણે રહેનારો હોય એ જ શ્રાવક છે. એના પછી કહે છે શ્રાવક બુદ્ધિમાન હોય, બુદ્ધિશાળી હોય. બુદ્ધિ એટલે સામાન્ય મતિ, દરેક પ્રસંગોની અંદર પોતાની બુદ્ધિથી વિચાર કરનારો હોય. કોઈના કહેવાથી એ કોઈ પણ ઝાડની અંદર ફસાય નહીં. અરે બેંક ઓફ અમેરિકા વધવાના છે, તું લઈ લે લઈ લે, હે પછી લઈ લે અને પછી ડૂબી જાય. શ્રાવક બુદ્ધિમાન હોય, પોતે પોતાનું એનાલિસિસ કરે, મારી પાસે કેટલા પૈસા છે, કેટલો રિસ્ક હું લઈ શકું છું, કારણ કે શેર બજારમાં જવું ને એ બધાના કામ નથી. શાસ્ત્રકારો કહે છે શેર બજારમાં જેને જવું હોય એની પાસે ત, થ, દ, ધ, ચાર વસ્તુઓ હોવી જોઈએ. ત, થ, દ, ધ. ત એટલે તારવણી, તારવણી એટલે એનાલિસિસ, જેને એનાલિસિસ કરતા આવડતું હોય કે આ કંપની આવી છે, આની અંદર પ્રોફિટની તકો છે, એ પછી ડિવિડન્ડ આપી શકશે કે જ્યારે મને જોઈશે ત્યારે એમાંથી પૈસા જો હું કાઢું તો મને પ્રોફિટ થશે, એ પ્રમાણેની એનાલિસિસ જેને આવડતું હોય એ તારવણી. થ એટલે થડો, જેનો થડો જ શેર બજારની અંદર હોય, જેના બાપ દાદાઓથી શેર બજારનો જ બિઝનેસ ચાલુ હોય, એનો થડો શેર બજારની અંદર એને ગરથુથી એ જ મળ્યું હોય તો થ. ધ એટલે જેની પાસે ધન વધારે થઈ ગયું છે, બીજે ક્યાંય રાખવાની જગ્યા નથી. ધ, ત, થ, દ, હે, ત, થ, દ, ધ. દ એટલે દલાલી, દ એટલે દલાલી. જેને શેર બજારની અંદર દલાલી કરવી હોય એ જઈ શકે, કારણ કે દલાલોનું શું છે, માર્કેટ ઉપર હોય કે નીચે હોય એને તો એનો કમિશન મળવાનું જ છે, એટલે એને તો પ્રોફિટ પ્રોફિટ જ છે. ત થ દ ને ધ એ ચાર હોય તો શેરબજારમાં જવાનું, નહીં તો એમાંથી દૂર રહેવું. એટલે પોતાની બુદ્ધિ વાપરવી, અને જતા પહેલા પોતાની બુદ્ધિ વાપરી અને પછી જવાનું. એ માટે પણ બુદ્ધિથી એનાલિસિસ જોઈએ. એના પછી કહે છે, રોજ ધર્મ સાંભળનારો હોય. ધર્મની વાતો શ્રાવક રોજ સાંભળે, કોઈ કોઈ પ્રસંગોએ નહીં, એવરી ડે. ધર્મ તમારા જીવનની અંદર એવરી ડે, ભલે 5 મિનિટ સાંભળો, 10 મિનિટ સાંભળો, કે વિડીયોથી સાંભળો, કે ઓડિયોથી સાંભળો, પણ ધર્મની સારી વાતો તમારા જીવનની અંદર રોજે રોજ જવી જોઈએ. જેમ વૃક્ષનું ઉછેર કરવું હોય, વૃક્ષને ઉગાડવો હોય, તો રોજ થોડો થોડો પાણી નાખવો જરૂરી છે. એક દિવસ એક બાલટી ભરીને નાખી દીધું, પછી આખા વર્ષભર માટે કઈ નહીં. અહીંયા હાલત એવી છે, 8 દિવસ પર્યુષણ ના આવે એટલે આખી બાલટી ખાલી થઈ જાય, પછી આખો વર્ષભર દુકાળ. એટલે ત્યાં એ વૃક્ષને નુકસાન છે, એ વૃક્ષનો ફાયદો થતો નથી પણ નુકસાન છે. હે, અચ્છા, અહીંયા તો એવરી સન્ડે નહીં પણ દરરોજ કહ્યું છે. દરરોજ તમારે ઘરમાં, ઘર ધીમે ધીમે નહીં, એ સાથે મળવાની વાત નથી, સેન્ટરમાં આવીને કરવું એવું જરૂરી નથી. તમે ઘરમાં બંને જણા સાથે બેસીને સત્સંગ કરી શકો છો. હે, એકલામાં પણ તમારું ચિંતન નહીં, નહીં બે જણનું એટલા માટે કહ્યું કે મેં એટલા માટે કહ્યું કે કાલે ફેમિલી સાથે ટાઈમ વિતાવવાની જે વાત કરી હતી ને, એ ધર્મનું ધર્મ પણ થઈ જાય ને ફેમિલી સાથે ટાઈમ પણ વીતી જાય, એટલે 2 in 1 કામ થઈ જાય. હે, એ તો પછી એનો વિચાર તો તમને લગ્ન વખતે કરવું જોઈએ. એના પછી લગ્ન સંબંધી જે પણ હોય એના માટે મારા નો કમેન્ટ છે, એટલે મારી ઉપર જ આવી જશે, એટલે મારી ઉપર જ આવી જશે હવે બધું. ચાલો આગળ શું કહે છે. અજીર્ણે ભોજન ત્યાગ કરનારો હોય. અજીર્ણ થયું હોય, પાચનની શક્તિ ક્ષીણ થઈ હોય ત્યારે ભોજનનો ત્યાગ કરનારો શ્રાવક છે. તમારી પાચનની શક્તિ મંદ પડી ગઈ છે, પેટ હજમ કરી શકતો નથી અને દાબી દાબીને ખાયા કરો તો બીમારી તમારી ઘટે નહીં પણ વધે. એટલે ભગવાન કહે છે કે જ્યારે અજીર્ણ થાય, જ્યારે એવું લાગે કે ખાવું એ તમારા માટે માફક નહીં આવે, ત્યારે એક દિવસ તમે ન ખાઓ, પેટને આરામ આપો, જેનાથી એનું ફંક્શન બરાબર ચાલતું રહેશે. એટલા માટે ભગવાનની તો સિસ્ટમ જ છે. ભગવાને શું કહ્યું છે કે દર પૂનમ અને અમાસ, એટલે 14, દર 14ના દિવસે એક ઉપવાસ કરવાનો, પછી દર જે ચોમાસી આવે 4-4 મહિને ત્યારે છઠ કરવાની. દર ચોમાસીના છઠ એટલે 3 ચોમાસી આવે, વર્ષમાં 3 છઠ થાય, અને દર સંવત્સરીના અઠમ કરવાની. અઠમનું તપ કર્તવ્ય બતાવે ને પર્યુષણ, 15 દિવસે એક ઉપવાસ, 4-4 મહિને એક છઠ, અને વર્ષની અંદર એક અઠમ. એનાથી તમારા સિસ્ટમનું બેલેન્સ અંદર બરાબર ચાલતું રહેશે. પેટને પણ ક્યારેક તો આરામ જોઈ, મશીન હોય ને મશીન, એને પણ તમે 24/7 ચાલુ રાખો તો એ જલ્દી બગડી જાય. એ મશીનનું મેન્ટેનન્સ કરવા માટે એને થોડીક વાર રેસ્ટ પણ આપવું પડે. આ પેટ, આપણું શરીર આખો એક પ્રકારનું મશીન જ છે, સતત એ ચાલી રહ્યું છે, પણ એને ક્યારેક રેસ્ટ આપીએ તો એનો જે કચરો હોય એ બધો સાફ થઈ જાય, પાછો એ સિસ્ટમ એની બરાબર સ્મૂથલી ચાલી શકે. એટલે અજીર્ણ જયારે થયું હોય ત્યારે તો ખાવું જ નહીં. એના પછી અજીર્ણે ભોજન ત્યાગ અને ઉચિત સમયે હિતકારી આહાર કરનારો. ઉચિત સમયે હિતકારી આહાર, જમવા માટેનો ઉચિત સમય કયો? તો કહે છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે જમવા માટેનો ઉચિત સમય છે. ભૂખ લાગે નહીં અને કાંઈ ને કાંઈ બકરાની જેમ થોડો 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 મોઢામાં ચાલુ જ હોય સવારથી સાંજ સુધી, કાંઈ ને કાંઈ થોડો થોડો ટાઈમપાસ તો જોઈએ ને, ટાઈમપાસ એ નહીં. મોઢો 24 કલાક શ્રાવકનો ચાલુ જ ન હોય. કાલે માફક ભોજન, એટલે જ્યારે જમવાનો સમય છે, જ્યારે તમને સાચી અંદરથી ગરમીવાળી ભૂખ લાગે છે, ત્યારે તમે જે માફક ભોજન ગ્રહણ કરશો એ તમારા માટે ગુણકારી છે. માફક ભોજનની અંદર જે પણ ઋતુઓ છે એ ઋતુઓને અનુકૂળ તમારા શરીરને જે માફક આવે છે એ પ્રમાણેનું તમારું ભોજન હોવું જોઈએ. એના પછી ગુણ છે અબાધાપૂર્વક ત્રણ વર્ગને સાધનારું. એટલે ભગવાને ચાર પુરુષાર્થ બતાવ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક ધર્મની અંદર, ઇન્ડિયાના દરેક ધર્મની અંદર આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ હશે. મોક્ષ એ તો છેલ્લો પુરુષાર્થ છે, એ તો અંતિમ સ્ટેજ છે. પણ ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પ્રવૃત્તિ તમારા જીવનમાં કન્ટિન્યુઅસ ચાલવી જોઈએ અને એકબીજાને ડિસ્ટર્બ ન કરે એ પ્રમાણે ચાલવી જોઈએ. ધર્મ કરવાના સમયે ધર્મ, પૈસા કમાવવાના સમયે પૈસા, અને કામ ભોગ જે સુખો મળ્યા છે એ બધા ભોગવતા સમયે એકબીજાનો સમય એકબીજા માટે ફાળવી દેશો. સન્ડે ના ધર્મ કરવું છે તો આ સન્ડે તો મને પાર્ટી છે, એટલે ડેરાસરમાં છુટ્ટી એક તો કરીએ 8 દિવસે એકવાર. એમાં પણ ક્યારે એક સન્ડે પાર્ટી આવી જાય તો તમારી પ્રાયોરિટી પાર્ટી હોય કે ભગવાન હોય? શું થયું? તમારી પ્રાયોરિટી જીવનમાં શું? પાર્ટી. પાર્ટીના સ્થાને પાર્ટી જરૂરી છે, ધર્મના સ્થાને ધર્મ જરૂરી છે. બંને ઇન્ડિવિજ્યુઅલ છે, બંનેને બેલેન્સ કરવા, બંનેને પોતપોતાના સ્થાને બંને જરૂરી. પાર્ટીની હું ના નથી પાડતો, નહીં તો એ શ્રેણીકભાઈ આવ્યા હતા અમેરિકા જેવા દેશમાં પાર્ટી કરવાની ના પાડી ગયા, એમ નહીં હું ના નથી પાડતો. પણ ધર્મના સમયે ધર્મ, પાર્ટીના સમયે પાર્ટી. એક સન્ડે તમે મિસ કરશો એટલે સીધો ગેપ પડી જશે 15 દિવસનો. એ નહીં, જે નિયમિતતા તમારી છે એ નિયમિતતા તમને જાળવી રાખવી પડે. એના પછી કહે છે અતિથિ, સાધુ, દીન આદિની ઉચિત સેવા કરનારો. આ બધાનો જો યોગ મળે તો એમની સેવા કરનારો શ્રાવક હોય. અતિથિ, તમારા ઘરે મહેમાન, સાધુ સંત, ગરીબ વગેરે આવ્યા હોય, અહીંયા અમુક હશે પોસિબલ નહીં હોય પણ મહેમાનો વગેરે આવ્યા હોય તો એની ઉચિત સેવા કરનારો, એની સાથેનો તમારો વ્યવહાર ઉચિત હોવો જોઈએ. મહેમાન માટે ઇન્ડિયામાં શું કહેવાય? અતિથિ દેવો ભવ. અતિથિ દેવ સમાન છે, એટલે એનો વ્યવહાર ઉચિતપણે આપણને જાળવવો જરૂરી છે. અરે એક તો મુંબઈમાં એમ થાય જગ્યા ઓછી, ટાઈમ નહીં, અને એમાં મહેમાનો આવી જાય એટલે આ ક્યાં આવે, અહીંયા આવે, મારો શેડ્યુલ બગડી જશે, એમ નહીં. એ પણ જીવનમાં બધું જરૂરી છે. બધાનો યોગ્ય આદર સત્કાર કરવો એ પણ જીવનમાં પ્રાથમિક કક્ષાનો ગુણ ગણાય. એના પછી કહેવાય છે ક્યારે કદાગ્રહ નહીં કરનારું. કદાગ્રહ એટલે દુરાગ્રહ, કદાગ્રહ જે પણ કહો તે. તમારો આગ્રહ પકડીને રાખવો એ કદાગ્રહ. હું જ કહું છું એ જ સાચું છે, બીજા બધા ખોટા. મારી જ વાત બધાએ સાંભળવી જોઈએ એવો તમારો વ્યૂ પોઈન્ટ ક્યારે ન હોવો જોઈએ. બધાના વ્યૂ પોઈન્ટ થી વિચાર કરો. એકલા તમે જ સત્ય નથી, સત્યના વિવિધ પાસાઓ. ભગવાન મહાવીરનું જ એક્ઝામ્પલ લઈ લો. આ તો તત્વ, આને અનેકાંતવાદ કહેવાય. આ અનેકાંતવાદ ભગવાને તો ગર્ભમાંથી શીખવાડી છે. ગર્ભમાંથી, ગર્ભમાં માતાને દુઃખ ન થાય એટલા માટે ભગવાન મહાવીરે હલન ચલન બંધ કર્યું. પણ થયું શું કે બંધ થવાથી ભગવાનની માતાએ ઊંડા અર્થમાં લઈ લીધું. એને લાગ્યું કે મારો ગર્ભ મરી ગયો છે, ચડી ગયો છે, એના કારણે હલન ચલન બંધ થઈ ગયું છે. અને માતાને સુખ આપવા માટે કરેલું કાર્ય, એનાથી માતાને દુઃખ થયું. ગલતી કોની છે, ભૂલ કોની છે? ભગવાનની ભૂલ છે. ભગવાને તો માતાના સારા માટે કર્યું છે, ભૂલ તો માતાની છે ને. કેમ ઊંધી રીતે વિચાર કર્યું? એમના ઠેકાણે મારા જેવો હોય, હું સાચો છું, હું હલન ચલન કોઈ હિસાબે ચાલુ નહીં કરું, મેં તો માતાની ભક્તિ કરવા માટે કર્યું છે, શા માટે હું હલન ચલન કરું? મને તો માતાને દુઃખ નથી પહોંચાડવું. આ એકાંત દ્રષ્ટિ છે. પણ મહાવીરે અનેકાંત બતાવ્યો એટલે મેં તો મારા એંગલથી વિચાર કર્યો છે, પણ મેં માતાના એંગલથી વિચાર નથી કર્યો. મારા માતાના મનમાં કેવી આકુળતા વ્યાકુળતા હશે કે એની ફિલિંગ્સ કેવી હશે, એનો પણ મને વિચાર કરવો જોઈએ. એટલે ભગવાને હલન ચલન ફરીથી શરૂ કર્યું. પોતાની જડતાને પકડી રાખી નહીં, મેં તો સારા માટે કર્યું હતું, એવું નહીં. જ્યાં જે યોગ્ય છે એ કરવું. એના પછી કહે છે 21મો નંબર, ગુણોની તરફેણ કરનારો. સજ્જનતા, ઉદારતા વગેરે ગુણો જેની અંદર હોય એની તરફેણ કરનારો, ગુણ પક્ષપાતી શ્રાવક હોય. પક્ષપાત કોનો હોય? ગુણોનો હોય, દોષોનો ન હોય. પક્ષપાત ક્યારે પણ દોષોનો ન હોય, ગુણીજનોનો હોય. તમારી પાસે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર ગુણીજનો હોય અને દોષી લોકો પણ હોય, તમારો ઝુકાવ ક્યાં વધારે? તમારો ઝુકાવ ગુણીજનો પ્રત્યે જ વધારે હોવો જોઈએ. એમના ગુણો પ્રત્યે જ તમારો આકર્ષણ વધારે હોવો જોઈએ. દોષીજનોના દોષ નથી જોવાના, પણ ગુણીજનોના ગુણ જોવાના. દોષીજન પણ જે હોય એના જીવનમાંથી પણ ગુણ શોધી શોધીને જોવાના છે અને એ ગુણનો પક્ષપાત કરવાનો છે. એના પછી કહે છે 22મો નંબર છે, નિષિદ્ધ દેશ કાળમાં ગમનાગમન નહીં કરનારો. જ્યાં જે સ્થળે જે સમયે જવા આવવા અંગે નિષેધ હોય ત્યાં ત્યારે ન જવું આવવું. અમેરિકા છે, અમેરિકાનો કોઈ શત્રુ દેશ હોય, અમેરિકાની ગવર્મેન્ટે ના પાડી હોય કે એ દેશમાં કોઈએ જવાનું નહીં, એ દેશ સાથે બિઝનેસ કરવું નહીં, કોઈ પણ પ્રકારના રિલેશન રાખવા નહીં, અને તમે ગવર્મેન્ટથી વિરુદ્ધ જાઓ તો એ ખોટું છે. પ્રાથમિક કક્ષાના આવા જીવો શ્રાવકપણું પણ પામી શકતા નથી. જે કાયદા છે, જે રૂલ્સ રેગ્યુલેશન છે, એનું તમે પાલન કરનારા બનો. નિષિદ્ધ દેશ કાળમાં ગમન આગમન નહીં કરનારો 22મો ગુણ થયો. એના પછી કહે છે બળાબળને જાણનારું. દરેક કાર્યની અંદર સ્વશક્તિ અને અશક્તિનો વિચાર કરનારો શ્રાવક. કોઈ પણ કાર્ય કરવું હોય तो एना थी पहला तमारी स्ट्रेंथ अने वीकनेस शू छे एनी एनालिसिस करवी पड़े। तमारे धंधो चालू करवो छे डायरेक्ट डायरेक्ट दुकान लईने बेसी न जवाय, पहला तमारी पासे मूड़ी केटली छे, एनी अंदर मार्जिन केटलू छे, कस्टमर मळशे के नहीं, धंधो थशे के नहीं, दुकान बराबर चालशे के नहीं, ए बधी प्लानिंग तमारा थी करवी पड़े। तमारी पासे केटलू बळ छे, लॉस थाय कदाच दुकान शुरुआत में चाले नहीं अने लॉस थाय तो ए लॉस सहन करवा माटेनुं तमारुं बळ केटलुं छे, ए बळ अबळनी तमारे विचारणा करी। कोई पण कार्यनी अंदर जे पण कार्य तमे हाथमां लो एनी पहेला एनी अंदर एनालिसिस करो, तमारुं बळ क्यां छे, क्यां खूटे छे, ए प्रमाणे ए कार्यनी अंदर आगळ वधो। एना पछी कहे छे सदाचारी अने ज्ञानीनी पूजा करनारो होय, जे तमारा थी आचारनी अंदर श्रेष्ठ होय, सारा गुणोना धारक होय, अने जेमनी पासे तमारा थी वधारे ज्ञान होय एवा व्यक्तिनो आदर सत्कार करवो, ए व्यक्ति प्रत्ये पूज्य भाव राखूं, ए व्यक्तिनी आसातना अवहेलना करवी नहीं, ए व्यक्ति ने हैरान परेशान के एने नीचो पाड़वो नहीं, पण एनो योग्य स्थाने एना योग्य आदर साचवो, ए आ श्रावक नो गुण छे। एना पछी कहे छे आश्रितोनो पोषण करना, तमारा जे जे व्यक्ति आश्रित छे, माता पिता छे, अन्य कोई वडीलो छे जेमना कोई सगा वाला नथी, तमारा शरणे आवेला होय के तमारा नाना पुत्र पुत्री वगैरे जे पण होय, तमारी अंडर मां जे रहेला होय, तमारा ऊपर जे निर्भर होय, एमनू पालन पोषण करवू ए तमारी जवाबदारी छे। एना पछी कहे छे दीर्घ दृष्टा होय, श्रावक हमेशा दीर्घ दृष्टा होय, क्योंकि बुद्धिवाळो न होय कि मने आमा इन्वेस्टमेंट करूं तरत ज मने आटला डबल मळी जशे, पछी एनाथी आ करीश आनाथी आ करीश, खोटा शेख चलीना विचारो करनारो श्रावक न होय। टूंका विचारो नहीं, दीर्घ दृष्टिना विचारो जोईए। मार्केट जो पड़ी सके चढ़ी सके छे तो पड़ी पण सके छे, एवी रीते दरेक कार्यनी अंदर, खाली शेर बजारनी वात नथी करतो, पण दरेक कार्यनी अंदर दीर्घ दृष्टा बनो। कोई पण वात होय एने एना नजदीक ना एना फल ने न जुओ, पण लांबा काळे एनी इफेक्ट शू आववानी छे एनू तमे विचार करो। एना पछी कहे छे विशेषज्ञ होय, विशेषज्ञ एटले कोई पण एक वस्तु होय एनू ऊंडू ज्ञान होवू जरूरी छे, आपणे जाणीए स्पेशलाइजेशन, स्पेशलाइजेशन नी वेल्यू वधारे छे, एटले तमारी फील्ड नी अंदर विशेषज्ञ बनो, धर्म मार्गे पण विशेषज्ञ बनो, धर्म नी अंदर पण ऊपर ऊपर थी ऊपर छलुं ज्ञान नहीं, पण धर्म नी अंदर पण ऊंडा उतरी अने ज्ञान प्राप्त करवा माटेनुं प्रयत्न करो, साथे व्यवहार नी अंदर पण विशेषज्ञ बनो, एटले तमारी कोई सलाह लेवा माटे आवे तो एने साची अने सारी सलाह मळवी जोईए। एना पछी कहे छे कृतज्ञ होय, श्रावक हमेशा कृतज्ञ होय, एटले श्रावक नी उपर कोई व्यक्तिए नानकड़ो पण उपकार कर्यो होय तो एने जीवनभर याद राखनारो होय।